એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે એક એવી અમેરિકન કૃતિની વાત કરવાના છીએ જેણે ખરેખર ઇતિહાસ રચી દીધો, જ્હોન સ્ટેઇનબેકની ધ ગ્રેપ્સ ઓફ રેથ, એટલે કે ક્રોધના દ્રાક્ષ.
બિલકુલ. અને આખે વાર્તા નથી, આ એક આખા યુગની, એટલે કે 1930ના દાયકાની મહામંદી અને ડસ્ટ બાઉલ દુષ્કાળની વ્યથા છે.
હા, એ સમય જ્યારે અમેરિકા આર્થિક રીતે ભાંગી પડ્યું હતું અને કુદરતનો પ્રકોપ પણ હતો, ખાસ કરીને ઓક્લાહોમા જેવા રાજ્યોમાં.
અને સ્ટેઇનબેકે પોતે આ બધું જોયું હતું. એમણે પેલા સ્થળાંતર કરી રહેલા, પોતાની જમીન ગુમાવી ચૂકેલા ખેડૂતો સાથે સમય વિતાવ્યો હતો. એમના અનુભવો જ આ નવલકથાનો આધાર બન્યા છે.
એટલે આમાં જે સચ્ચાઈ છે, જે ઊંડાણ છે, એ સીધા અનુભવમાંથી આવેલો છે. સ્ટેઇનબેક, જેમણે પાછળથી પુલિત્ઝર અને નોબેલ પુરસ્કાર પણ જીત્યા, એમની શૈલી જેવી હતી સામાન્ય માણસ, શોષિત વર્ગનો અવાજ બનવાની.
હા, અને ગ્રેપ્સ ઓફ રેથ એનું ઉત્તમ ઉદાહરણ છે. એ પ્રકાશિત થઈ ત્યારે વખણાઈ પણ ખૂબ અને વિવાદ પણ એટલો જ થયો.
વિવાદ શા માટે?
કારણ કે એણે શક્તિશાળી લોકો પર, પેલી આખી સિસ્ટમ પર સીધા સવાલ ઉઠાવ્યા હતા. બેંકો, મોટા જમીનદારો, એટલે અમુક જગ્યાએ તો પ્રતિબંધિત પણ થઈ ગયેલી. એ જ એની તાકાત બતાવે છે.
ચોક્કસ. તો આજે આપણે આ જ મહાન કૃતિના પાને પાને સફર કરીશું. એની વાર્તા, એના પાત્રો, એના વિચારો અને આજે પણ એ શા માટે મહત્વની છે એ બધું સમજવાની કોશિશ કરીશું. તો શરૂઆત ક્યાંથી થાય છે આ ગાથાની?
શરૂઆત થાય છે ઓક્લાહોમાના સુક્કા ભઠ્ઠ પ્રદેશમાં. ધૂળ જ ધૂળ. જુવાડ પરિવાર પેઢીઓથી ત્યાં ખેતી કરતો આવ્યો છે, પણ હવે દુષ્કાળ, ધૂળના તોફાનો અને બીજું પેલું મશીનીકરણ, ટ્રેક્ટર આવી ગયા છે,
એટલે માણસોની જરૂર ઓછી થઈ ગઈ.
બરાબર. અને ઉપરથી બેંકોનું દબાણ. નવલકથામાં બેંકોને એક રાક્ષસ કહી છે, એક ચહેરા વગરની સત્તા, જેમને જમીન જોઈએ છે, માણસો નહીં.
અને આ રાક્ષસ જુવાળ પરિવારની જમીન પણ હડપ કરી લે છે.
હા, તેમને ઘરબાર છોડવાની ફરજ પડે છે, પેઢીઓની જમીન, પોતાની ઓળખ, બધું જ પાછળ મૂકીને.
અને પછી ક્યાં જાય છે તેઓ?
ક્યાંકથી એક હેન્ડબિલ મળે છે જેમાં લખ્યું છે કે કેલિફોર્નિયામાં ફળોના બગીચા છે, પુષ્કળ કામ છે, સારી જિંદગી છે. એક સપનું દેખાડવામાં આવ્યું છે,
એક આશાનું કિરણ.
હા, અને એ આશાના સહારે આખો જુવાળ પરિવાર, મા બાપ, દાદા દાદી, છોકરાઓ, કાકા, બધા જ પોતાનો જે કંઈ થોડો ઘણો સામાન બચ્યો છે એ એક જૂની ખખરડધજ ટ્રકમાં ભરીને નીકળી પડે છે, રૂટ 66 પર પશ્ચિમ તરફ, કેલિફોર્નિયા તરફ.
આ મુસાફરી એ જ કદાચ નવલકથાનું હૃદય છે. આ કોઈ સામાન્ય મુસાફરી નથી, પણ એક સંઘર્ષ ગાથા છે.
બરાબર. અહીં સંઘર્ષ માત્ર ભૂખ કે થાક સામે નથી, સંઘર્ષ છે એક આખી સિસ્ટમ સામે, એક એવી વ્યવસ્થા સામે જે માણસને માત્ર એક આંકડો, એક સાધન સમજે છે.
અને સ્ટેઇનબેક અહીં સવાલ પૂછે છે કે શું આવા સમયે કુટુંબ, પ્રેમ, માનવતા ટકી શકે છે?
હા, કારણ કે તેમનો દુશ્મન કોઈ એક વ્યક્તિ નથી, એ છે બેંકો, મોટા જમીનદારો, શોષણ કરતી પોલીસ અને કેલિફોર્નિયાના સ્થાનિક લોકોનો પૂર્વગ્રહ પણ, જે આ બહારથી આવેલા ગરીબ લોકોને ઓકીઝ કહીને ધુતકારે છે.
એટલે આ માત્ર રોજીરોટી શોધવાની વાત નથી, પણ પોતાની માણસાઈ, પોતાનું ગૌરવ ટકાવી રાખવાની લડાઈ છે.
એકદમ.
આ લડાઈના મુખ્ય યોદ્ધાઓ એટલે કે પાત્રો ખરેખર અવિસ્મરણીય છે. ટોમ જોઆર્ડથી શરૂ કરીએ, જે વાર્તાનો નાયક છે.
હા, ટોમ. વાર્તા શરૂ થાય ત્યારે એ જેલમાંથી પેરોલ પર છૂટીને ઘરે આવી રહ્યો છે. આત્મરક્ષણમાં એણે હત્યા કરી હતી.
એટલે એ થોડો સાવધને, કદાચ કઠોર બની ગયો હશે.
હા, એ થોડો વ્યવહારુ અને પોતાનામાં રહેવાવાળો બની ગયો છે. એ બસ ઈચ્છે છે કે કોઈ ઝંઝટમાં પડ્યા વગર જીવવા મળે. શરૂઆતમાં એનું ધ્યાન પોતાના પરિવાર પર જ છે, હું અને મારું, એટલું જ.
પણ આખી યાત્રા અને કેલિફોર્નિયાના અનુભવ એને બદલી નાખે છે, સાચું ને?
ચોક્કસપણે. રસ્તામાં એને જિમ કેસી મળે છે, એક ભૂતપૂર્વ પાદરી જે હવે પરંપરાગત ધર્મમાં માનતો નથી.
જિમ કેસી, એનું પાત્ર પણ બહુ રસપ્રદ છે.
હા, કેસી માને છે કે બધા માણસો એક મોટા આત્મા, ઓવર સોલનો ભાગ છે. આ વિચાર અને કેલિફોર્નિયામાં મજૂરોનું જે શોષણ જુએ છે એનાથી ટોમની દૃષ્ટિ બદલાય છે. એ વ્યક્તિવાદમાંથી સમુદાયવાદ તરફ વળે છે. હુંમાંથી આપણેને સમજતો થાય છે.
અને કેસીનું બલિદાન આ પરિવર્તનને જાણે મોહર મારી દે છે.
બરાબર. જ્યારે કેસી મજૂરો માટે લડતા શહીદ થાય છે ત્યારે ટોમ ગુસ્સામાં એના હત્યારાને મારી નાખે છે. એ ભાગેડું બની જાય છે, પણ જતા પહેલા એની મા સાથે જે વાત કરે છે એ કમાલની છે.
શું કહે છે?
એ કહે છે કે ભલે હું દેખાવ નહીં, પણ જ્યાં પણ લોકો અન્યાય સામે લડતા હશે, જ્યાં ભૂખ્યા લોકો પોતાના હક માટે સંઘર્ષ કરતા હશે, ત્યાં હું હોઈશ. એ કહે છે જ્યાં ભૂખ્યા લોકો ખાઈ શકે તે માટે લડાઈ ચાલતી હશે, હું ત્યાં હોઈશ. જ્યારે આપણા લોકો તેઓ ઉગાડેલું અનાજ ખાશે અને તેઓ બાંધેલા ઘરોમાં રહેશે ત્યારે પણ હું ત્યાં હોઈશ. એ એક વ્યક્તિ મટીને એક વિચાર બની જાય છે.
અદ્ભુત પરિવર્તન. અને બીજી તરફ છે મા જુવાડ, જે શરૂઆતથી અંત સુધી પરિવારનો આધાર બની રહે છે.
મા જુવાડ એ તો ખરેખર આ નવલકથાનો આત્મા છે. એનો મજબૂત આધારસ્તંભ, એની તાકાત બદલાવમાં નથી પણ ટકી રહેવામાં છે, એની સહનશક્તિ અને કરુણામાં છે.
જ્યારે પુરુષો હિંમત હારી જાય છે.
હા, જેમ કે પા જુવાડ જે પરિવારના મુખી છે પણ પરિસ્થિતિ સામે લાચાર બનીને એમનો જુસ્સો ઓછો થતો જાય છે, ત્યારે મા જુવાડ વધુ મજબૂત બને છે. એ કઠિન નિર્ણયો લે છે, પરિવારને એક રાખવા માટે કંઈ પણ કરે છે. રસ્તામાં દાદા દાદી ગુજરી જાય ત્યારે પણ એ હિંમત નથી હારતી.
અને એની મમતા માત્ર પોતાના પરિવાર પૂરતી નથી રહેતી, ખરું ને?
ના, જરાય નહીં. જેમ જેમ મુશ્કેલીઓ વધે છે તેમ તેમ એનો પરિવાર મોટો થતો જાય છે. રસ્તામાં મળતા બીજા દુઃખી, ભૂખ્યા, સ્થળાંતરિતોને પણ એ પોતાના જ ગણે છે, એમની સાથે રોટલો વહેંચે છે. એ કહે છે આપણે જ એ લોકો છીએ જે જીવીએ છીએ, તેઓ આપણને મિટાવી શકશે નહીં. કેમ? કારણ કે આપણે લોકો છીએ, આપણે ટકી રહીશું. એ માનવ જાતની જીજીવિષાનો અવાજ છે.
અને જીમ કેસી વિશે થોડી વધુ વાત કરીએ. એ માત્ર એક પાદરી નથી જેણે શ્રદ્ધા ગુમાવી દીધી.
ના, એનાથી ઘણો વધારે છે. એ સતત શોધમાં છે. પરંપરાગત ધર્મના બંધનો તોડીને એ માનવતાના વિશાળ સત્યને પામવા મથે છે. પેલો ઓવર સોલનો વિચાર કે આપણે બધા એક જ છીએ.
અને આ વિચાર માત્ર ફિલોસોફી નથી રહેતો.
ના, એ એને કર્મમાં ઉતારે છે. એ મજૂરોનો નેતા બને છે, એમના હક માટે લડે છે. એનું જીવન અને મૃત્યુ બંને પ્રેરણાદાયી છે. જ્યારે એની હત્યા થાય છે ત્યારે એના છેલ્લા શબ્દો તમે લોકો જાણતા નથી કે તમે શું કરી રહ્યા છો, ઈસુ ખ્રિસ્તની યાદ અપાવે છે. એ જાણે એક આધુનિક સંત બની જાય છે.
અને એનો વારસો ટોમ જુવાડ આગળ વધારે છે.
હા, એના વિચારો ટોમમાં જીવંત રહે છે.
અને પછી છે રોઝ ઓફ શેરોન, ટોમની નાની બહેન. એની યાત્રા પણ કંઈક શીખવે છે.
રોઝા શેરોન શરૂઆતમાં એક સામાન્ય, થોડી ભોળી કહી શકાય એવી યુવતી છે. ગર્ભવતી છે અને કેલિફોર્નિયામાં સારા જીવનના સપના જુએ છે.
પણ એના સપના તો
ભાંગીને ભૂકો થઈ જાય છે. પતિ એને છોડીને જતો રહે છે અને અંતે પૂરમાં એનું બાળક મૃત જન્મે છે. એની બધી આશાઓ જાણે ડૂબી જાય છે.
આટલી મોટી ટ્રેજેડી પછી એનું શું થાય છે?
પનીય કરુણા જગાડે છે નવલકથાનું છેલ્લું દ્રશ્ય.
હા, એ ખૂબ જ ચર્ચિત અને પ્રભાવશાળી દ્રશ્ય છે.
પૂરથી બચવા તેઓ એક કોઠારમાં આશરો લે છે. ત્યાં એક માણસ ભૂખથી મરી રહ્યો છે અને ત્યારે રોઝા શેરોન, જેનું પોતાનું બાળક હમણાં જ મૃત્યુ પામ્યું છે, એ માણસને પોતાનું સ્તનપાન કરાવે છે.
ઓ, આ તો
હા, આ માનવતાનું, જીવન આપવાની વૃત્તિનું અને ભયંકર નિરાશા સામે પણ કરુણાની જીતનું પ્રતીક છે. અત્યંત શક્તિશાળી.
આ પાત્રો જે સિસ્ટમ સામે લડી રહ્યા છે કોઈ એક વિલન નથી.
ના, એક આખી સિસ્ટમ છે. પેલી નફાખોર બેન્કિંગ સિસ્ટમ, મોટા જમીનદારો જે મજૂરી ઘટાડવા માટે જાણી જોઈને વધારે મજૂરો બોલાવે છે, પોલીસ જેમનું રક્ષણ કરે છે, અને સ્થાનિક લોકોનો ડર અને નફરત.
તો આખી કથાનો પ્રવાહ જોઈએ તો મુખ્ય પડાવ કયા કયા ગણાય? ઓક્લાહોમાથી શરૂઆત,
પોતાની જમીન છોડવાની એ પીડા, પછી રૂટ 66 પરની કઠિન મુસાફરી, એ ખખડધજ ટ્રક, રસ્તામાં બીજા પરિવારો સાથે મળવું, થોડો સહારો મળવો, જેમ કે વિલ્સન પરિવાર. પણ નુકસાન પણ થાય છે.
દાદા અને દાદીનું મૃત્યુ.
હા, દાદા તો જાણે જમીનથી દૂર થવાનું દુઃખ જ સહન ન કરી શક્યા. અને દાદી કેલિફોર્નિયા પહોંચતા જ મૃત્યુ પામ્યા. માએ વાત છુપાવે છે જેથી મુસાફરી અટકે નહીં.
અને કેલિફોર્નિયા પહોંચ્યા પછી શું થયું? વચનોની ભૂમિ મળી?
વચનો તો ઠીક, પણ ત્યાં તો તિરસ્કાર અને શોષણ મળ્યું. ઓકી તરીકે અપમાન, ગંદા કેમ્પોમાં રહેવાની ફરજ પડી, જેને હુવરવિલ્સ કહેતા. કામ ભાગ્ય જ મળે, અને મળે તો ભૂખમરા જેવી મજૂરી.
પરિવાર પણ તૂટવા લાગ્યો.
હા, મોટો દીકરો નોઆ અલગ થઈ ગયો. રોઝા શાનનું પતિ કોની ભાગી ગયો. એક પછી એક ફટકા પડતા ગયા.
જોકે વચ્ચે વીડ પેચ કેમ્પમાં થોડી રાહત મળી હતી ને?
હા, એ સરકારી કેમ્પ હતો, સ્વચ્છ વ્યવસ્થિત. ત્યાં થોડું સન્માન મળ્યું, જાણે સ્ટેનબેક કહેવા માંગતા હોય કે આવી રીતે પણ રહી શકાય છે. પણ ત્યાં કામ નહોતું એટલે એ પણ છોડવું પડ્યું.
અને પછી આવ્યો તેલો સંઘર્ષનો તબક્કો, પીચના બગીચામાં.
હા, ત્યાં ખબર પડી કે તેઓ અજાણતા હડતાળ તોડનારા બની ગયા છે. ત્યાં જ જીમ કેસી ફરી મળ્યો મજૂર નેતા તરીકે, અને ત્યાં જ એની હત્યા થઈ, અને પછી ટોમે બદલો લીધો.
અને અંતે પેલું પૂર અને કોઠારનું દ્રશ્ય. આખી યાત્રા ખરેખર ઉતાર ચડાવવાળી છે. આમાંથી મુખ્ય થીમ્સ કઈ કઈ તારવી શકાય? સામાજિક અન્યાય તો સ્પષ્ટ જ છે.
ચોક્કસ. સ્ટેનબેક સીધી રીતે એ આર્થિક સિસ્ટમની ટીકા કરે છે જે નફાને માણસાઈ કરતા ઉપર મૂકે છે. બેન્કો, કોર્પોરેશનો કેવી રીતે નાના માણસને કચડી નાખે છે એ બતાવે છે. પેલું વાક્ય છે ને આંતર પ્રકરણમાં, માલિકીનો ગુણ તમને હંમેશા માટે હુંમાં જકડી રાખે છે અને તમને હંમેશા માટે આપણેથી કાપી નાખે છે.
હા, સંપત્તિ કેવી રીતે માણસને સ્વાર્થી બનાવે છે, અને એ ચેતવણી પણ આપે છે કે આનું પરિણામ શું આવે. જ્યારે મિલકત બહુ ઓછા હાથોમાં એકઠી થાય છે ત્યારે તે છીનવી લેવામાં આવે છે.
જ્યારે બહુમતી લોકો ભૂખ્યા અને ઠંડા હોય છે ત્યારે તેઓ બળજબરીથી જે જોઈએ તે લઈ લેશે. આ તો સીધી ક્રાંતિની વાત છે, અને એ જ નવલકથાના શીર્ષક ક્રોધના દ્રાક્ષમાં પણ છે.
એટલે ક્રોધ અને સંભવિત ક્રાંતિ પણ એક મુખ્ય વિષય છે.
હા, લોકોના મનમાં જે અન્યાય સામે ગુસ્સો ભેગો થાય છે એ જ આ ક્રોધના દ્રાક્ષ છે જે પાકી રહ્યા છે. સ્ટેનબેક લખે છે, અને ભૂખ્યાઓની આંખોમાં ક્રોધ વધી રહ્યો છે. લોકોના આત્મામાં ક્રોધની દ્રાક્ષ ભરાઈ રહી છે અને ભારે થઈ રહી છે. વિન્ટેજ માટે ભારે થઈ રહી છે.
પણ આ ક્રોધ અને નિરાશાની સામે બીજો એક મજબૂત વિચાર છે, પરિવાર અને સમુદાયની તાકાત.
બરાબર. પહેલી હુંમાંથી આપણે તરફની સફર. શરૂઆતમાં જુઆડ પરિવાર એકલો છે, પણ યાત્રા તેમને શીખવે છે કે એકબીજાના સહકાર વગર ટકી શકાશે નહીં. માં જુઆડ આ વિચારનું પ્રતીક છે. એનો પરિવાર આખા સ્થળાંતરિત સમુદાય સુધી વિસ્તરે છે.
અને ટોમનું પરિવર્તન પણ આ જ દર્શાવે છે.
હા, એ સમજે છે કે લડાઈ વ્યક્તિગત નથી, સામૂહિક છે.
અને આ બધાની વચ્ચે માનવ ગૌરવ ટકાવી રાખવાનો સંઘર્ષ,
એ પણ બહુ મહત્વનું છે. ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેટલું અપમાન સહન કરીને પણ આ લોકો પોતાની માણસાઈ, પોતાની ગરિમા જાળવી રાખવા મથે છે. નાના નાના રિવાજો, સંગીત, એકબીજાને મદદ કરવી. અમ્મા જોવાડને પરિવારનો કિલ્લો કહી છે. એ એમની આંતરિક શક્તિ બતાવે છે.
સ્ટેનબેકની લખવાની રીત પણ અનોખી છે, ખાસ કરીને પેલા આંતર પ્રકરણો.
હા, એ બહુ જ પ્રભાવશાળી ટેકનિક છે. મુખ્ય વાર્તાની વચ્ચે આવતા એ ટૂંકા પ્રકરણો એ જુઆડ પરિવાર વિશે નથી હોતા, પણ એ સમયનું મોટું ચિત્ર આપે છે.
જેમ કે
ધૂળના તોફાનોનું વર્ણન, જૂની ગાડીઓના વેપારીઓની ઠગાઈ, Route 66 પરનું જીવન, બેંકો કેવી રીતે વિચારે છે, કેલિફોર્નિયામાં પ્રવર્તતો તિરસ્કાર, આ બધું.
એટલે જુઆડ પરિવારની વાર્તા એ માત્ર એક પરિવારની નથી રહેતી.
બરાબર. એ લાખો લોકોની, આખા સમાજની વાત બની જાય છે. વાર્તાને ઊંડાણ અને વ્યાપ મળે છે, જાણે આપણે કોઈ ફિલ્મ જોતા હોઈએ અને વચ્ચે ડોક્યુમેન્ટરીની ક્લિપ આવે.
અને ભાષા પણ એક તરફ એકદમ બોલચાલની ને બીજી તરફ બહુ કાવ્યાત્મક.
હા, પાત્રો જે બોલે છે એકદમ સાચુકલું લાગે. એમની બોલી, એમના શબ્દો, અને જ્યારે સ્ટેનબેક વર્ણન કરે છે ત્યારે ભાષા જાણે બાઇબલની જેમ ભવ્ય અને ગહન બની જાય છે. આ મિશ્રણ જબરદસ્ત અસર ઊભી કરે છે.
પ્રતીકોનો ઉપયોગ પણ ખૂબ સરસ છે. પેલો કાચબો શરૂઆતમાં આવે છે.
હા, એ કાચબો ધીમે ધીમે પણ મક્કમતાથી આગળ વધતો, મુશ્કેલીઓ છતાં હાર નહીં માનતો, એ જુવાડ પરિવાર અને એમના જેવા સ્થળાંતરિતોની સહનશક્તિનું જ પ્રતીક છે.
અને ક્રોધના દ્રાક્ષ શીર્ષક પોતે જ ધૂળ, પૂર.
ચોક્કસ. ક્રોધના દ્રાક્ષ એ દબાયેલા ગુસ્સાનું પ્રતીક, ધૂળ એ વિનાશ અને આશાના રૂંધાઈ જવાનું પ્રતીક, અને અંતે આવતું પૂર એ વિનાશ પણ લાવે છે અને કદાચ જૂનાને ધોઈને નવા માટે જગ્યા પણ કરે છે, એક શુદ્ધિકરણ.
આ બધું વાંચીને કે સાંભળીને વાચક પર કેવી અસર થતી હશે? ઘણું ભારે લાગે.
હા, તે હચમચાવી દે એવો અનુભવ છે. સ્ટેનબેક કશું જ સરળ નથી બનાવતા. ગરીબી, ભૂખ, અપમાનની કઠોર વાસ્તવિકતા સીધી સામે મૂકી દે છે. આપણને જુવાળ પરિવાર માટે ખૂબ સહાનુભૂતિ થાય છે અને પેલી સિસ્ટમ સામે ગુસ્સો પણ આવે છે.
પણ શું એ ફક્ત નિરાશા જ આપે છે કે આશા પણ છે?
મને લાગે છે કે બંને છે. એક તરફ એ સમાજ પર, અમેરિકન સ્વપ્ન પર સવાલ ઉઠાવે છે, પણ બીજી તરફ એ માણસની અંદર રહેલી તાકાત એની ગરિમાની વાત પણ કરે છે.
મા જોર્ડની સ્થિતિસ્થાપકતા, ટોમનું જાગવું અને રોઝા શારનું પેલું અંતિમ કાર્ય,
બરાબર, એ બધું બતાવે છે કે ગમે તેટલા અંધકારમાં પણ પ્રેમ, બલિદાન અને સમુદાયની ભાવના ટકી શકે છે. માણસતાનો દીવો સળગતો રહી શકે છે.
ખરેખર ધ ગ્રેપ્સ ઓફ રાથ કલા અને સામાજિક ચિંતનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
તે આપણને અન્યાય સામે સહાનુભૂતિ અને એકતાનું મહત્વ સમજાવે છે અને માનવ ગૌરવની કિંમત યાદ અપાવે છે. એટલે જ તે આજે પણ એટલી જ પ્રસ્તુત છે, કારણ કે આ સંઘર્ષો તો આજે પણ ચાલુ જ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.